તારીખ 26/5/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 253 અને 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 111.
સ્વભાવ તત્વ આનંદ અમૃત રસથી ભરેલું તત્વ અનુભવાય છે.
બરોબર.
એ સ્વરૂપના આનંદ અમૃત પાસે રાગને જ્ઞાનીઓએ ઝેર કહ્યો છે. એકને અમૃત કહે છે અને બીજાને ઝેર કહે છે એવી ઉપમા આપી છે અમૃતની અને ઝેરની.
બરોબર.
રાગ છે, ઝેર છે, આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ એ અમૃત છે. ત્યાં જીવને વિસામો મળે છે. સાદી અનંતકાળ સમાધિ સ્થાન એવું જે પરિપૂર્ણ આત્મતત્વ છે, નિર્વિકલ્પ તત્વ છે, પ્રત્યક્ષ તત્વ છે, પ્રગટ તત્વ છે, એ વિસામાનું સ્થાન છે. શરૂઆત કેમ થાય છે એ અહીંયા વિષય છે.
બરાબર.
કે અંદરમાં પોતાના ભાવોનો પરિચય કરતા વિભાવ ભાવો રાગાદી ભાવો દુઃખ સ્વભાવે છે એમ ઓળખાણ થાય છે, એમ જાણપણું થાય છે નહીં પણ એમ ઓળખાણ થાય છે. જ્ઞાન ભાવ છે એ કષાય રહિત અકષાય સ્વભાવ આનંદરૂપ છે, સુખરૂપ છે એવો એની એવી એની ઓળખાણ થાય છે. અને ત્યારે બંને વિદ્યમાન ભાવો ઉપરથી બંને પ્રકારના સ્વભાવ ઓળખાતા સ્વભાવ છે વિષામાનું સ્થાન છે એમ હાથ આવે છે, એમ પકડાય છે. હાથ આવે છે એટલે એમ પકડાય છે, એવું ગ્રહણ થાય છે કે અહીંયા નિરાકુર સ્થાન છે, નિરાકુર તત્વ છે, સુખ તત્વ છે, આનંદ તત્વ છે, પરમ પરમ શાંત તત્વ છે. આ એમાં એમાં જ ઠરું, એ મારું સ્વરૂપ છે, એથી જરા પણ બહાર ભાવ ન જાય, એમાં સ્થિર થવું, એમાં ઠરીને ઠામ થવું, એ પ્રકારે એમાં ગ્રહણ થતા ઉત્પન્ન થાય છે. આમ બંનેની ઓળખાણ થાય છે. રાગ દુઃખરૂપ લાગે છે ત્યારે અંદરમાં શાંતિનું સ્થાન સ્વભાવ સુખરૂપ લાગે છે, એ બંને તત્વની ઓળખાણ થાય છે. અને ત્યારે એને સત્ય સમજાયું, સમજણની ભૂમિકામાં હજી સત્ય સમજાયું એટલી વાત લાગુ પડે છે. ક્યારેક ઓળખાણ થાય ત્યારે બુદ્ધિમાં સમજાય ત્યારે એમ ન લીધો, પણ ઓળખાણ થાય ત્યારે ત્યારે એને સમજાયું એમ કહેવાય. સત્યના શોધવા વાળાને સત્ય મળે નહીં એમ બનતું નથી. શું કહે છે? કે સત્યના શોધવા વાળાને સત્ય મળે નહીં એવું કદી બનતું નથી. આ પણ સિદ્ધાંત છે કે જે આત્મા સત્ય શોધવા નીકળ્યો એને અવશ્ય અવશ્ય સત્ય મળે છે, ન મળે એવું કદી બનતું નથી. આવો પ્રકાર છે. કેમ કે અસત્યના પડખે કદી ઊભો રહેતો નથી, કદી અસત્યના પડખે ચડતો નથી. જેટલું એને અસત્ય ભાસે છે, અસત્ય લાગે છે, એનો એને નિષેધ આવે છે, ત્યાંથી ખસી જાય છે. એટલે એને સત્ય ન મળે એવું બનતું નથી. જુઓ, ગુરુદેવ શ્રી સ્થાનકવાસીમાં આવ્યા, જન્મે તો સ્થાનકવાસીમાં આવ્યા, અને કોઈ સત્પુરુષનો યોગ ન મળ્યો. એમને માથે કોઈ ગુરુ મળ્યા નથી, છતાં અંતરમાં સત્યનું શોધન શરૂ થયું અને સત્ય ન મળ્યું એવું બન્યું. નહીતર તો એમ થાય કે ભાઈ અનુકૂળ સંયોગો હતા એ તો મળી જાય, પણ કોઈ અનુકૂળ સંયોગોમાં નહોતા. એ અન્ય મતમાં હતા, છતાં કુદરતનો આ સિદ્ધાંત, એવા તો હજારો દ્રષ્ટાંતો ઇતિહાસો અને ઇતિહાસ અને પુરાણોમાં છે કે જે ખરેખર આત્મા સત્ય શોધવા નીકળ્યો એને સત્ય ન મળે એવું ત્રણ કાળમાં બનતું. કેમ કે એની સંશોધક નજર સત્ય શું છે એટલું જ શોધવા રોકાય છે, એ સિવાય બીજે ક્યાંય એને રોકાવાનું બનતું નથી. અને એ શોધવા જતા જે જે સાહિત્ય, જે જે સંઘ અને સાહિત્યમાં, સંઘ સાધર્મીનો એના કુળધર્મના સાધર્મીનો તો સંઘ હોય ને, એમાં સત્ય ન મળે તો એ મૂંઝાય છે. શું થાય છે? એને મૂંઝવણ થાય છે કે અરે આમાં ક્યાંય મોં માથું હાથ આવતું નથી. સત્ય શું છે જ્યાં સુધી એને અનુભવ ગોચર ન થાય, સત્ય મળે નહીં ત્યાં સુધી એને અનુભવ ગોચર ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થયું મળ્યું નહીં એમ કહેવામાં આવે. ત્યાં સુધી ઠરીને ઠામ બેસે નહીં. એવું જ કોઈ અજંપા ભર્યું પરિણમન રહે છે, એક અજંપો રહે છે, સત્યના શોધવા વાળાને સત્ય ન મળે ત્યારે જે કાંઈ ક્રિયાઓ કરે છે, શાસ્ત્રો વાંચે છે, અનેક પ્રકારની મંદ કષાયની ક્રિયામાં રહે છે, ઉપવાસ કરતા સ્વાધ્યાયની સાનુકૂળતા રહે, બીજો તો ધંધો વેપાર નહોતો દીક્ષા લીધા પછી, પણ એટલો પણ સમય વચમાં ખલેલ પડે એ ન જોઈએ. સળંગ અંતર મંથનમાં અને સ્વાધ્યાયમાં ગોઠવાવા માટે વસ્તીથી દૂર થઈ જાય પોતે એમ કહેતા. આઠમ ચૌદસ તિથિ ઉપવાસ કરે એટલે કોઈને કાંઈ નવું ન લાગે. સંપ્રદાયમાં આઠમ ચૌદસના ઉપવાસ કરવા તિથિ ના એ તો નવું ન લાગે. એ દિવસે શાસ્ત્ર લઈને વસ્તીથી દૂર થઈને જંગલમાં બહાર ચાલ્યા જાય. એકાંતમાં સત્યને શોધવા માટે મંથન ચિંતન મહેનત કરે અને પછી એને સત્ય ન મળે એવું બનતું નથી. કુદરત કામ કરે છે. અંતરમાં જગ્યા થઈ જાય છે એટલી તીવ્ર ભાવના હોવાથી એ ભાવનાનો તબક્કો છે, ત્યાં ભાવનાનું સ્ટેજ છે. એવી તીવ્ર ભાવના હોવાથી અંદરમાં તો એને કાંઈ આડસ રહે, આડખીલી રહે એ પરિસ્થિતિ રહેતી જ નથી. આમ છે, ન મળે ત્યાં સુધી અજંપો આવે, એનું દુઃખ થાય, રુદન આવે, રડે, બધા પ્રકારો આવે. કેમ કે એને જે જોઈએ છે મળતું નથી, ત્યાં સુધી ક્યાંય ચેન પડતું નથી. ઉપવાસ કરે છે એટલે સંતોષ નથી પકડતા, ચાલો બીજા નથી કરતા, આપણે ઉપવાસ તો કરી છે, બીજા આટલું વાંચતા નથી, આપણે આઠ આઠ દસ દસ કલાક જંગલમાં જઈને વાંચ્યું તો ખરું. એ પ્રકારે સંતોષ પકડતા નથી. આટલું આટલું સંશોધન કરવા છતાં કેમ મળતું નથી એનો અસંતોષ ઊભો થાય છે. જે જોઈએ છે કેમ મળતું નથી એનો અસંતોષ ઊભો થાય છે, એને ક્યાંય રોકાવા દેતા એવા પ્રકારના પરિણામ એને ક્યાંય ન રોકાવા દે. જ્યાં સુધી સત્ય ન મળે ત્યાં સુધી એનું અંતર સંશોધન ચાલુ ને ચાલુ રહે છે. ભલે બહારમાં શાસ્ત્ર વાંચે છે તો પણ એનું અંદરમાં અંતર સંશોધન ચાલુ રહે છે. કેવી રીતે મેળ ખાય છે કે શાસ્ત્રમાં જે અનુભવની વાતો કરી છે તેને પોતાના અનુભવ સાથે મીંઢવે છે ને મેળવે છે, કે આ મારા અનુભવમાં કઈ રીતે લાગુ પડે છે અને એ વાતની સત્યતા અનુભવથી કઈ રીતે સિદ્ધ થાય છે ને સાબિત થાય છે. જેમ કે અહીંયા દુઃખનો બોલ લીધો કે રાગમાં દુઃખ છે ને એનો થાક લાગવો જોઈએ, તો અહીંયા દુઃખ છે કે નહીં એને જ્યાં સુધી પત્તો લાગે નહીં ત્યાં સુધી એ વચનને ની સત્યતાને ઓળખવા માટે ત્યાંથી એનું સંશોધન ખસે નહીં. એ શોધે છે અંદરમાં, એ સત્યને શોધે છે. એમ અંતર સંશોધન જેને ચાલે છે, પૂર્વે અનંત કાળમાં નહીં કરેલું એવું જે અપૂર્વ અંતર સંશોધન છે એને અનુભવ સુધી લઈ આવે છે, અનુભવ સુધી એને પહોંચાડે છે અને એને સત્યની પ્રાપ્તિ થાય છે, ત્યારે એને આનંદનો ખજાનો, આનંદનો ભંડાર, અનંત આનંદનો નાથ એને પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. બહુ સુંદર સિદ્ધાંત લીધો છે કે સત્યના શોધવા વાળાને સત્ય મળે નહીં એમ બનતું નથી. ત્રણેય કાળે સદાય આવું બન્યું છે કે અંતર અપૂર્વ અંતર સંશોધન કરનારને સત્યની ઉપલબ્ધિ થાય થાય ને થાય જ. કુદરત એની સાથે બંધાયેલી છે. બીજી બહેનશ્રીએ તો બહુ જોર માર્યું છે એ વિશે કે 14 બ્રહ્માંડને ફરવું પડે, એને જો પ્રાપ્તિ ન થાય તો એક વાર 14 બ્રહ્માંડને ફરી જવું પડશે. અંદરમાં આત્મા નહીં ફરે એમ કહે છે, 14 બ્રહ્માંડ ફરે તો ભલે ફરે, અંદરનો સત્ય આત્મા ફરતો નથી. આમ છે, બસો 52 છે, બહુ વર્તમાન સાંપ્રત સમાજને આપણા સમાજને લાગુ પડે એવો વિષય છે. 252 નંબર સોનગઢ એટલે આત્મગઢ, સોનગઢ એટલે આત્મગઢ છે, એમાં શાંતિ છે. બહારમાં તો મહાવિદેમાં જાય તો શાંતિ મળે એવું, સોનગઢ તો હજી આ કાળનું ક્ષેત્ર છે, જ્યાં સદાય ચોથો વારો છે એવું મહાવિદિક ક્ષેત્ર. ક્ષેત્રથી કોઈ શાંતિ છે એમ તો નથી. તીર્થંકરનો જન્મ થાય છે, જ્યારે જ્યારે કોઈ પણ તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે ત્રણેય લોકમાં એક શાતાનું મોજું પસરે છે, એવું એક અતિશય છે. સાતે નારકીના નારકી જીવો જે છે, સાતે નારકમાં નારકી જીવો છે એને પણ ક્ષણભર સાતા વેદાઈ જાય, એવું બધું પસરે છે. છે એનો ઉદય પણ નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે ને. એક માણસ બીજાને મદદ કરે છે ત્યારે એમ કહેવાય કે મદદ કરી, પણ એ તો એનો ઉદય છે, ત્યાં લાભ થવાનો એનો ઉદય છે. આ પ્રકાર કુદરત શું ચીજ છે આ તો, પણ એ કોઈ ચીર શાંતિ નથી, એ કોઈ આત્મિક શાંતિ. ક્ષણભર સાતાનો ઉદય થાય એ કોઈ આત્મિક શાંતિ નથી. આ બળબળતો ઉનાળો હશે ને ઘડીક ઠંડી લહેર આવે એક મોજું આવી જાય, એથી કઈ કાયમી શાંતિ મળે એવું છે? એ કોઈ ખરેખર શાંતિનું સ્વરૂપ નથી. અંદરમાં જે શાંતિનો ભંડાર છે, શાંતિનું સ્થાન છે, અનંત અનંત બેહદ શાંતિનો નિર્વિકલ્પ પિંડ પીડ્યો છે, એમાં તન્મય થાય, એમાં લીન થાય, એમાં અભેદ શ્રદ્ધાનપૂર્વક અભેદ ભાવે એનું સ્વસંવેદન થાય ત્યારે એને ચીર શાંતિ, સાકાયમી શાંતિ, સ્વાભાવિક શાંતિ, અમૃત શાંતિનું અમૃત ત્યારે એને વિદાય છે. ત્યાં સુધી બીજી કોઈ રીતે શાંતિ થવાનો અંદરમાં પ્રકાર છે? તો હજી તત્વના વિચારો ન આવે ને આખો દિવસ બીજા વિચારો આવતા હોય એને એમ કેમ કહેવું કે તને આ તત્વના વિચારમાં દુઃખ લાગે છે? આ દુકાન, આ માલ, જેને જે ઉદય હોય, હે, પરિવાર, જેને જે ઉદયમાં હોય, દરેકનો પોતપોતાનો ઉદય હોય છે, એમાંથી હજી એનો ઉપયોગ કોઈ રીતે ઘૂંચાયેલો નીકળતો ન હોય, ઘૂંચાઈ ગયો છે અંદરમાં, એને તત્વના વિકલ્પમાં પણ દુઃખ લાગે એ તો ક્યાંથી બને? આ તો એવા જીવની વાત સુધી કે ઉદયમાં જેને બહુ રસ નથી છતાં પણ જે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ કરવા લાગ્યો છે એને મૂંઝવણ થાય છે, એમાંથી આ પ્રશ્ન ઉઠ્યો છે કે આ અભ્યાસ તો કરીએ છીએ પણ અંદરમાં અનુભવ કેમ થતો નથી, સમ્યક દર્શન થતું નથી એટલે અનુભવ કેમ થતો નથી? એને એમ કહે છે કે ભાઈ, એ ચાલતા પરિણામમાં કાંઈ દુઃખ લાગે છે, અને એ એટલું દુઃખ લાગે છે કે એનો થાક લાગે. બસ આ બે તને ચિહ્ન બતાવીએ છીએ, રોગના જેમ સિમ્પટમ્સ જોવામાં આવે છે, આ વેદના, વેદનાના હોમિયોપેથીમાં તો એ લાઈન છે, વેદનાના ચિહ્નો થી રોગની પરખ કરવામાં આવે છે. અહીંયા કહે છે કે આ તને વેદનમાં આ બે ચિહ્ન છે, કોઈ પણ પ્રકારના વિકલ્પના ઉત્થાનમાં દુઃખભાવ અને એનો થાક જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તે વિકલ્પ વિરામ પામશે નહીં. વિકલ્પનો સહજ વિરામ નિર્વિકલ્પની ઉત્પત્તિ કરે છે. જે વિકલ્પ સહજપણે વિરામ પામી જાય ત્યારે નિર્વિકલ્પ ભાવની ઉત્પત્તિ રહે છે, થાય છે. ત્યાં સુધી એ કોઈ પરાણે ખેંચીને લાવવાની ચીજ નથી. નિર્વિકલ્પ દશા, શાંત દશા, એ કોઈ પરાણે ખેંચીને લાવવાની ચીજ નથી. એ તો સહજ સહજ રૂપ પરિણમન છે, સહજ રૂપે થતું પરિણમન છે. 252 થી 253 ભગવાને ઉપદેશ આપ્યો, પણ શાસનનું શું થયું કે કોને લાભ થયો તે જોવા ભગવાન રોકાતા નથી. શું કહે છે? વિતરાગી એવા ભગવાન એમ કેવું છે? એમને એવો શાસનનો પણ રાગ હોતો નથી એમ કેવું છે? ઈચ્છા વિના સમોસરણમાં વાણી છૂટી લાખો કરોડો જીવો ધર્મસભામાં એ ઉપદેશને સાંભળતા હતા. ચાતકની જેમ ટકટકી લગાવે ભગવાનનો ઉપદેશ સાંભળે, ત્યાં આકર્ષણનો બીજો કોઈ વિષય નથી. જાણે કોઈ કોઈના સામે જોતું નથી. એક તો ભગવાન એવા સામે બિરાજમાન છે કે જોતા નજર ખોડાઈ જાય. નજર ખોડાઈ જાય ને એનું ચિત્ત બીજે ક્યાંય સ્થિર થવા ચાહે નહીં, ઈચ્છે નહીં. એવું તો એમનું અંતર બાહ્ય સ્વરૂપ છે. શાંતતા પણ એટલી છે ને તેજસ્વીતા પણ એટલી છે. શાંત તેજ છે, જેમ તેજમાં સૂર્યનું તેજ શાંત નથી પણ ચંદ્રનું તેજ શાંત છે. એથી પણ વિશેષ, એથી પણ અવિશેષ, એકદમ વિશેષ કે જ્યાં ચંદ્ર પણ ટમટમ્યા જેવો લાગે, પ્રખર શાંત અને પ્રખર તેજસ્વી સ્વરૂપ, ત્યાંથી નજર ફેરવી ગમે નહીં. જાણે બેસી જ ખાવું પીવું ભૂલી જાય. સામે બેસે તો ખાવું પીવું ભૂલી જાય. એ એક મૂર્તિ આપણા શ્રવણ બેલગોલમાં છે. એ જે મૂર્તિ ઘડી છે, ઘડનારને ગમે તે હોય પણ એવો એક્ઝેક્ટ વિતરાગ ભાવ ઉપસાયો છે. ગોમઠ સાર લીધું છે અને દ્રવ્ય સંગ્રહ બે એમના પ્રસિદ્ધ ગ્રંથ છે. ગોમઠ સાર છે કરણાનુયોગનો ગ્રંથ છે, દ્રવ્ય સંગ્રહ છે દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. પણ નીતરતી વિતરાગતા, જાણે વિતરાગતા નીતરે છે અંગ અંગમાંથી, એમાં જે મુખાકૃતિ હોય છે એ તો ઘણી પ્રસન્ન છે. આ તો હજી તો કોતરેલી મૂર્તિ છે. સાક્ષાત ભગવાન બિરાજતા હશે એની શું સ્થિતિ હશે? અને એક વાણી એવી અમૃત વાણી છૂટતી હોય છે કે થંભી જાય જીવો સાંભળતા અંદરમાં થંભી જાય. કેટલાય શરીરને ઢીમ થઈ ગયા અંદરમાં. એવું ઉપદેશ ભગવાન એવો કુદરતી એવો ઉપદેશ ચાલે છે, એવો કુદરતી પ્રકાર ભજે છે. છતાં વિતરાગતા તો એથી મહાન છે. એ વિતરાગતા આડે જોવા રોકાતા નથી કોને શું છે. શાસનમાં કેટલાને લાભ થયો એવી નજર સુદ્ધા કરતા નથી. એક ઘડીક ભર તો નજર કરી લઈએ જતા પહેલા, સિદ્ધાલયમાં જતા પહેલા, કે આ વર્ષો સુધી લાખો કરોડો જીવોએ દેશનાનો લાભ લાભ લીધો, તો હવે કેટલાક પૈમાન કેટલા બાકી રહી ગયા, જરાય વિકલ્પ ન થાય. એ તો કેવળ જ્ઞાનના પહેલા સમયમાં બધી ખબર છે શું થયું ને થવાનું છે. બધી કેવળ જ્ઞાનના પહેલા એક જ સમયમાં બધી ખબર છે. એવો જે સર્વદેશી ઉપયોગ છે એમાં છદ્મસ્તની કલ્પના કરવા જેવી નથી કે એને વિકલ્પ કેમ નથી. એ તો છદ્મસ્તનો પ્રકાર છે. શાસનનું શું થયું ને કોને લાભ થયો એ જોવા ભગવાન રોકાતા નથી, એટલે ઉપયોગ ફરતો નથી એ રીતે એમ કેમ છે. જ્ઞાનમાં તો પહેલે સમય જણાવી ગયું છે, પણ ઉપયોગ ફરતો નથી. આપણે ઘણા વિચાર કરે છે ગુરુદેવ શ્રી અહીંયા આવે તો સારો. અહીંયા ગુરુદેવ શ્રી પધારે તો સારું, અહીંયા એમનું શાસન ફૂલું ફાયલું છે, લાખો જીવો આવા કાળમાં પણ આ વિષયને સાંભળવા, અધ્યાત્મના વિષયને સાંભળવા આવવા લાગ્યા, તો હવે શું પરિસ્થિતિ છે? એવો લગવાડ એમને હતો, કોઈ લગવાડ નથી, એ તો હોય ત્યારે જ લગવાડ નથી હોતો. ઉપદેશ પોતાના કારણે આપે છે, કોઈના કારણે એમ છે. એ ખરેખર તો શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલતો હોય, પ્રવચન ગુરુદેવ દેતા હોય, વાત ભલે સામાન્ય હોય, રોજ કહેતા હોય એવી હોય કે આ આત્મા એમ, કે આ આત્મા જ્ઞાનાનંદ નિર્મળાનંદ ચૈતન્ય આનંદ ગુરુ, એ વિશેષણ કહેતા 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 એવો રસ ચડે. વાત તો ખાલી આત્માના ગુણો કથવાની વાત છે, અને એ તો રોજ આવે. ઘણું કરીને પ્રવચનનો પ્રારંભ જ ત્યાંથી થાય, તો એ કઈ નવી વાત નથી કહેતા. એમાં નવું શું કહે છે એમ કોઈ વિચારે તો એને તો કંટાળો આવે કે આ તો જૂની વાત છે, એને રોજ કહે છે. પણ અંદરમાં રસ નવો ચડે છે, કહેનારને રસ ચડે છે, સાંભળનારને રસ ચડે, તો એ કહેનાર જે કહેનાર છે, વક્તા છે, એને અનુસરતો શ્રોતા છે.
બરોબર.
જો સાંભળનારને કંટાળો ચડે તો એ વક્તાના રસને અનુસરતો એમ છે. જૈન દર્શનમાં શ્રોતા તો અધ્યાત્મ રસનો રસ, શ્રોતા ને વક્તા બંને અધ્યાત્મ રસના રસિક હોવા જોઈએ. ધ્યાન લખે કેમ કે જૈન દર્શન છે એ અધ્યાત્મ રસમય છે. એનો જે મૂળ રસ છે એ તો અધ્યાત્મ રસ છે. એ વગરનું તો બધું ખાલી ખોખા જેવી વાતો, લોજિક ને તર્ક ને ન્યાય, તો એ તો બધા દુનિયા આખીની ફિલોસોફીમાં પડ્યું છે. જગતના જેટલા ધર્મ મત છે બધાની પોતપોતાની ફિલોસોફી હાંકે છે, એમાં તર્ક ન્યાય ને લોજિક બધે પોતપોતાનું ચલાવે છે, ઓછા વત્તા અંશમાં છે. અહીંયા તો સર્વજ્ઞ અનુસાર્યું છે એટલે એ વિષય પણ ઘણો વિશિષ્ટ છે, તો પણ એની એટલી કિંમત નથી જેટલી અધ્યાત્મની છે. એટલી બીજી કિંમત, બીજાની કિંમત નથી. તો કહે છે કે ભગવાન રોકાતા નથી, એક સમય ઉપયોગને ફેરવતા નથી, કે આ ઉપદેશ આપ્યો ને જીવોને શું થયું, લાભ થયો કે નહીં, કેટલાને થયો ને કેટલા રહી ગયા કોરા, એ જોવા ભગવાન રોકાતા નથી. સમ્યક દર્શન દ્રષ્ટિને એ તો સમાધાન વર્તે છે કે જે પામશે તે યોગ્યતાવાળા પામશે, પાત્ર છે ઠેકાણે પડશે, અપાત્ર જેવો નહીં પામે તો એમાં કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. સહેજે સહેજે જે યોગ્યતાવાળા હશે, ભાગ્યવાન કર વાવરે એની મોતીએ મૂઠીઓ કહેતા હતા. કે આ જે જ્ઞાનનો પ્રવાહ છે એની અંદર મોતી ને રતન તણાય છે. કેટલા કે સંખ્યા બંધ વાતે વાતે એવા અમૂલ્ય વિચારો, અમૂલ્ય સિદ્ધાંતો પ્રસિદ્ધ થાય છે. જે પાત્ર થઈને ગ્રહણ કરવા તૈયાર થશે એ તો ન્યાલ થઈ જશે એમ કહેવાય છે. મોતી મુઠ્ઠીમાં ભરાય એટલે એ તો ન્યાલ થઈ જશે. એ દ્રષ્ટાંત વાત તો એ લીધી છો, આપણે તો અહીંયા આવીને વાંચ્યું છે. તેમ સમ્યક દ્રષ્ટિને પણ ભગવાનનો વાત તો સિદ્ધ સિદ્ધ દ્રષ્ટાંત રૂપે લીધી છે. જોવા રોકાતા નથી. ઘણા ખાનગીમાં કહી જતા સાહેબ અમને સમ્યક દર્શન થઈ ગયું છે. શું કે સાહેબ અમને સમ્યક દર્શન થઈ ગયું છે, આપે ઉપદેશ આપ્યો અને અમને લાભ થઈ ગયો, અમને સમ્યક દર્શન થઈ ગયો, અમને માર્ગ મળી ગયો, આ આત્માનો માર્ગ આપે બતાવ્યો અને અમને મળ્યો, અમે જાણ્યું. મૌન રે ગુરુદેવ જવાબ ન દે, મૌન રે. પછી મૌન રે એટલે ઘણા વળી એવો અર્થ કરે આપણને ના નથી પાડી, માટે આપણું બરાબર છે, આપણને ના પાડી નથી. પણ એ આના કરવા રોકાતા આમ છે, એ પોતાના આત્મામાં જુએ છે, અહીંયા શું થાય છે એ જુએ છે. બાર બીજાને જે એની યોગ્યતા પ્રમાણે થવું હોય તે ખ્યાલ આવી જાય, બધો બોલે એમાં ખ્યાલ તો આવી જાય. એટલું જ્ઞાન સૂક્ષ્મ હોય છે, તો ઘણું સૂક્ષ્મ જ્ઞાન, એ તો પગ મૂકે ત્યાં ખબર પડે, એના પગમાંથી પારખે. અમારે બજારમાં એવું માને છે, સટ્ટાના વેપાર ચાલતો હોય, કોઈનો મોટો સોદો હોય, મોટી ખરીદી કરવી હોય તો મોટું વેચાણ કરવું હોય, ઊંધું બોલે, જોરમાં જોરમાં આવે ઊંધું બોલે, વેચવું હોય ને લેવાની વાત શરૂ કરે. પણ કુશળ વેપારી હોય ને પગમાંથી પારખે અને એમ કહેવાય, એના પગ મેં પારખી લીધા હતા, એ ભલે લેવાની વાત કરતો હતો પણ એને વેચવું હતું, એને લેવાની વાત કરવી હોય સમજી જાય વેચવા જ માંડે, એ તો વેચતો વેચે પણ આ તો વેચવા જ માંડે. આવી રીતે બધા વેપાર ચાલે, એ તો લૌકિક વિચક્ષણતા આટલી હોય છે. જે વિષયમાં જેનો અનુભવ હોય છે એની લૌકિક વિચક્ષણતા આટલી હોય છે. તો આ તો જ્ઞાનના અવતાર જેવા મહાપુરુષ હોય, એનું તો જ્ઞાન એટલું શ્રુતના આરાધનથી એટલું સૂક્ષ્મ થઈ ગયું હોય છે. શ્રુતનું આરાધન ગણો ને ભાઈ, ચોવીસે કલાક શાસ્ત્ર હાથમાં હોય કે ન હોય, અંદરમાં શ્રુતનો દરિયા ઉછળતા હોય, અનેક વિધ સૂક્ષ્મતાથી ઉપયોગ અંદર શુદ્ધ જ્ઞાનમાં ફરીવડતો હોય, એ તો બોલે ત્યાં પગમાંથી પારખે, ભલે જવાબ ન દે. એ ગંભીરતા છે મહાપુરુષની, એ ગંભીરતા છે. બોલે નહીં પણ એ કહેનાર તો કે ન કે ત્યાં એ સમજી જાય, જાણે કે એ શું ધારે છે. કહે છે કે એના ઉપર એમનું વજન નથી, તે જોતા નથી એટલે જ્ઞાનમાં આવે તો પણ જાણ્યું નહીં જાણ્યું કરી નાખે છે. જોતા નથી એનો અર્થ, જણાતું નથી એમ નથી, જણાય છે છતાં નહીં જણાવા બરાબર કરે છે. એ તો પોતાના આત્મામાં જુએ છે. આ તો હૈયાતીમાં વાત કરી છે, હવે બિન હૈયાતીમાં અહીંયા શું કરવા આવતા નથી એ પ્રશ્ન રહેતો. એટલી ચિંતા કરવાનો પ્રસંગ એમને, એટલો તીવ્ર રાગ એમને સત્પુરુષોને હતો. જગતના જીવો પોતાની જેટલી જેટલી યોગ્યતા હોય એટલું એટલું આમાંથી લે, આમાંથી લે એમાંથી તો કાંઈ ખૂટવાનું નથી. જ્ઞાનના સમુદ્રમાંથી જ્ઞાન જેટલું લેવા એટલું લે ને અમૃત પીવા એટલું પીએ, એમાંથી તો કાંઈ ખૂટવાનું નથી. યોગ્યતા હશે એટલું સૌ લેશે, એનો વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી. પોતાની સાધનામાં રોકાય છે, પોતાની સાધનામાં આગળ વધે છે અને એ એમનું કાય છે. લોકોની સામે જોવાનું કાય હોતું નથી. આ તો સાધુ નહોતા, અત્યારે તો કહેવાતા સાધુઓને એટલું નથી હોતું, એને સમાજની દ્રષ્ટિ લોક દ્રષ્ટિ એટલી થઈ જાય છે કે બસ લોકોમાં શું છે ને, લોકો કેમ છે ને, લોકો મારી પાસે કેટલા ને બીજે કેટલા ને અહીંયા કેટલા ને બીજે કેટલા, એ જોવામાં રોકાઈ જાય છે. આ તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ સામો જોતો નથી. સાધુ તો જોવે સેના ને ભગવાનને જોવાનો પ્રશ્ન રહેતો નથી. આ અંતરંગમાં સમાધાન વર્તે છે, સમ્યક દૃષ્ટિને પણ અંતરંગમાં સમાધાન વર્તે છે. કોણ કેટલું વિચારે છે ને કોણ કેટલું કરે છે એની પોતે દરકાર કરતા નથી. આવો વિષય છે. બધા પામો એ એક ભાવ આવે છે, તેથી તો વાણી નીકળી જાય છે, પતી ગયો. એવો જે રાગ એની દવા થઈ જાય છે. રાગ તો રોગ છે ને, એ અશાંત ભાવ છે. એવો ભાવ આવ્યો કે બધા ઘણા જીવો પામો, બધા જીવો સર્વ જીવોને શાંતિ હો, કોઈને કદી દુઃખ ન હો, એવો ભાવ આવે છે તો એ સુખના નિમિત્ત રૂપ વાણી ખરી જાય છે. બસ પતી ગઈ વાત. પહેલા આવે છે રાગના કાળમાં, તીર્થંકર પદ પામે છે ત્યારે તો પરિપૂર્ણ વિતરાગ દશામાં હોય છે. ત્યારે તો એમને પૂર્વે રાગથી બાંધેલી તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે, એને તીર્થંકર પદ પામ્યા એમ કહેવાય છે. પણ ત્યારે ભાવમાં તો પરિપૂર્ણ વિતરાગતા હોવાથી એમાં કોઈને પમાડવા માટેનો વિકલ્પ ને રાગ એક અંશે પણ ઉત્પન્ન થતો નથી. ત્યારે કઈ વાણી ખરી જાય છે, એ પ્રકૃતિના કારણે ખરે છે, પ્રકૃતિના ઉદયના કારણે ખરે છે. જળનું કાર્ય જળમાં આવે છે, ચૈતન્યમાં આવતું નથી. વિકલ્પ જળ, કર્મ બંધાણા પ્રકૃતિ જળ, ને વાણી નીકળી તે જળનું કાર જેડમાં આત્માને લેવા દેવા નથી. બંધાય સમ્યક દ્રષ્ટિને એવો રાગ તીર્થંકર પ્રકૃતિનો સમ્યત્વ સહિત જ હોય છે. મિથ્યાત્મમાં એવો રાગ આવતો નથી. સમ્યક દર્શન સહિત એવો રાગ આવે એટલે એને ત્યાં સમાધાન છે કે આ તો એક રાગ છે. વિકલ્પ અનુસાર કાર્ય થાય જ એવો કોઈ નિયમ નથી. ભલે બધા જીવો પામે એવો રાગ આવ્યો તો પણ બધા જીવો પામશે એમ બનવાનું નથી, એમ એ વખતે પણ જ્ઞાનમાં વર્તે છે. એટલે કેમ બીજા જીવો પામતા નથી એનું અસમાધાન જ્ઞાનીને આવતું
બરાબર,
એને સમાધાન જ વર્તે છે. કોઈ પણ પ્રસંગ બને તો સમાધાન વર્તે છે. એ તો એ જગ્યાએ આવશે જ્ઞાન, કે જેમ કેવળ જ્ઞાનમાં સર્વાંગ સમાધાનની સ્થિતિ છે, એ કેવળ જ્ઞાનની જાતિનું જે શ્રુત જ્ઞાન છે એની જાત એક થઈ ગઈ છે, ક્વોલિટી એક સરખી થઈ ગઈ છે, ક્વોન્ટિટી નથી થઈ. એવા શ્રુત જ્ઞાનમાં પણ સમાધાન વર્તતું હોવાથી આમ કેમ એવો અસમાધાનનો ભાવ શ્રુત જ્ઞાનમાં પણ આવતો નથી, એવું સમાધાન છે. એ સમાધાનનું સુખ વર્તે છે, એને સમાધિ સુખ એમ કહેવામાં આવ્યું છે. એ 253 થયું, 254, આ 172 ગાથા જે પ્રવચન સારની અલિંગ ગ્રહણ છે એના ઉપરનો બોલ છે. અહીંથી એ બોલ શરૂ થાય છે.
બરાબર,
કેટલાક ચારેક બોલ એના ઉપર છે, ચાર બોલ છે એના ઉપર. પ્રવચન સાર ગાથા 172. આત્મા સ્પર્શ રસ આદિ વિનાનો અને પૂદગલ તથા બીજા ચાર અજીવ છે, તેનાથી ભિન્ન છે. તેને ભિન્ન પાડવાનું સાધન તો ચેતના ગુણમય પણ છે. રાગ ને વિકલ્પથી ભિન્ન પાડવાનું સાધન તો ચેતના ગુણમય પણ છે. આમ એવું છે, ભેદ જ્ઞાન કરવું છે તો ભેદ જ્ઞાનના પ્રયોગ કરવામાં પ્રયોગનું સાધન શું એનો આ ઉત્તર છે. આત્મામાં જે ચેતના ગુણમય પણ છે તે એવું વિલક્ષણ પ્રકારે છે કે જે જુદું ઉતરે છે, જુદું રહે છે, કોઈની સાથે ભળતું જોવામાં આવતું નથી. આ રસ, સ્પર્શ, રસ વગેરે એ જે પૂદગળના ગુણો છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, એ બધા એના જે છે આદિમાં બધા લઈ લેવાય કે આ આત્મા તે પૂદગળના સર્વ પ્રકારના ગુણ વિનાનો છે. અને એ પૂદગળ તથા એ સિવાયના બીજા ચાર અજીવ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળાણું અને આકાશ. એવા જ ચાર અજીવ છે તેનાથી ભિન્ન છે. હવે એ પૂદગળ અને બીજા ચાર એ પાંચે અજીવથી જે ભિન્ન છે, એ ભિન્ન છે એ ભિન્નપણે જાણવાનું, ભિન્નપણે ગ્રહણ કરવાનું સાધન શું, ભિન્ન પડવાનું સાધન શું, કે ચેતના ગુણમયપણું છે તે સાધન છે. ચૈતન્ય ગુણ છે સદાય પ્રગટ એવો અને નિરંતર અનુભવમાં આવતો એવો, ચેતના ગુણ છે ને એ સદાય પ્રગટ એવો અને નિરંતર અનુભવમાં આવતો એવો જે ચેતના ગુણ છે, તે દ્વારા પાંચે અજીવ જુદા પડી જાય છે. કેમ કે એનામાં ચેતનપણું નથી. ચેતના ગુણપણામાં ચેતવું એટલે અનુભવવું, ચેતવું એટલે જ્ઞાન અનુભવવું, પોતાનો પોતાને અનુભવ થાય છે એવું ચેતના ગુણમયપણું ચૈતન્ય તત્વ એવું આત્મામાં રહેલું છે. ચેતના ગુણમયપણું આત્મા જે ચૈતન્ય તત્વ સ્વરૂપ છે એમાં રહેલું છે, એટલે પોતે પોતાને અનુભવે એવા ગુણમયપણું છે, તેના દ્વારા તે પાંચે અજીવથી ભિન્ન પડી જાય છે, જુદો પડી જાય છે.
બરોબર.
કેમ કે પોતાના અનુભવમાં પોતાને અનુભવતા એમ જોવે છે, એમ અનુભવે છે કે આમાં તો કોઈ અજીવનો અનુભવ થતો નથી. કોઈ અજીવનો આત્મામાં અનુભવ થતો નથી. આકાશ આત્મામાં અનુભવાતું નથી, કાળાનું આત્મામાં અનુભવાતા નથી, ધર્માસ્થિ અધર્માસ્થિ આત્મામાં અનુભવાતા નથી. જેમ એ ચારે અનુભવાતા નથી તેમ જ પાંચમું પૂદગળ પણ આત્મામાં અનુભવાતું નથી. અહીંયા થોડી તકલીફ થાય છે કે આ ચારની તો ખબર પડતી નથી, પણ આ સ્પર્શ રસની તો ખબર પડે છે. બે વાત લીધી છે એ જરાક સન્નિકર્ષથી પકડાય છે ને, સ્પર્શ અને રસ. જીભ ઉપર સ્વાદ આવે છે ત્યારે એમ થાય છે કે જાણે આત્મામાં કાંઈક અસર થઈ, આત્માના પરિણામ ઉપર કાંઈક અસર થઈ. સ્પર્શમાં પણ એમ લાગે છે કે આત્મા ઉપર કંઈક મને અસર થઈ, મને અડ્યું, સ્પર્શાયું, રસાસ્વાદ આવ્યો, મને થયું એવું લાગે છે. કહે છે કે ભાઈ તું તો નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ છો, ચિત્ત સ્વભાવાય ભાવાય, નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ છો, નિર્વિકલ્પ ચૈતન્ય અનુભવ સ્વરૂપ છો, એમાં રસ સ્પર્શના ભેદ વિકલ્પો ક્યાંય પણ છે નહીં.
બરોબર.
એનું પ્રતિબિંબ પડે તો પણ એ જ્ઞેયાકારને તો ગૌણ રાખવા જેવા છે. માનો કે જ્ઞાનમાં સ્પર્શ જણાયો, રસ જણાયો, તો એ જ્ઞાનમાં મુખ્ય કરવા જેવી ચીજ નથી. અત્યારે સિઝન ચાલે છે કેરી, બધાને ઘણાને કેરી બહુ ફાવે, પણ ભાઈ એ જ્ઞેયાકારે થતો જે રસ, આવો રસ, આવો રસ એમ એ બાજુ તું મુખ્ય થઈને જાય છે ઉપયોગમાં, એના બદલે તારા તે વિનાના એકલા જ્ઞાન ને તું જો ને તું અનુભવ કરને એમ કે છે. એ જ્ઞાન રસવાળું થતું નથી. ક્ષણભર તને એમ લાગે છે કે મારામાં કંઈક આવે છે, પણ એ તો કોરે કોરું જ રહે છે. જેમ કોર જીભ કોરી રહે છે તેમ જ્ઞાન પણ તેનાથી કોરું જ રહે છે. કે રસ ચોટેલો રહે છે ત્યાં ભૂલાઈ જવાય છે, થોડી વાર પછી તો એ કેવો સ્વાદ હતો એ ભૂલાઈ જાય છે, લાંબા કાળે તો સાવ ભૂલાઈ જાય છે. ઠીક આવો વિષય છે. હવે ક્ષણિક ભ્રાંતિમાં એ રોકાય છે કે મને 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 મારામાં મને આમ થાય છે, કે છે કે એમ તું નિરાકાર જ્ઞાનને મુખ્ય કરતા તારી જે જ્ઞેયલુબ્ધતા છે એમાં પર સાથેની તન્મયતા ઊભી થઈ જાય છે. એ અશાંતિનું કારણ છે, એ દુઃખનું કારણ છે. જીવને જે દુઃખનું કારણ છે આ છે મૂળમાં નિર્લુપ્તતા, અથવા જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાકાર ઉત્પન્ન થતા તેની મુખ્યતા. બે એક જ વાત છે, સમજાવવાની શૈલી જુદી છે. નિર્લુપ્તતામાં જ્ઞાનના નિમિત્તે વાત ચાલે છે, તેની ને તેની વાત જ્ઞાનના નિમિત્તે કરવી હોય તો જ્ઞાનાકારની મુખ્યતા થાય છે. કહે છે કે તું એકલા નિર્વિકલ્પ જ્ઞાનને જો, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય ચૈતન્ય ગુણમય પણ આપણે અનુભવમાં આવે છે, એનાથી જુદું પડવાનું સાધન છે. એ જુદું પડવાનું સાધન છે. આ બહુ મુદ્દાનો વિષય છે થોડો. ભેદ જ્ઞાનમાં જુદું કયા સાધનથી પડવું? કે જેને આત્માનો અનુભવ કરવાની ઘણી ઉગ્ર લગ્ની છે એવો જીવ જ્યારે ભેદ જ્ઞાન કરે છે ત્યારે બીજાને તો ભેદ જ્ઞાન થવાનો આદરવાનો અવસર આવતો નથી. વિચાર ભલે કરે ભેદ જ્ઞાન, વિચાર જુદી વાત છે, પ્રેક્ટિકલ જુદી વાત છે. અહીંયા એમ કે છે કે ચૈતન્ય પકડીને, ચેતના ગુણમય પણ એટલે ચૈતન્ય પકડીને, નિર્વિકલ્પ ચિત્ત સ્વરૂપને પકડીને, રાગથી અને પુદગળથી ભિન્ન પડવાનું જે સાધન છે એ સાધનથી ભિન્ન પડી શકાય છે અને બીજો કોઈ આની અંદર વિધિમાં પ્રયોગ છે નહીં. આ પ્રયોગ સિવાય બીજા કોઈ પ્રકારે કઈ કરવા જાય તો એ કલ્પના એ ચડીને ઊંધું મારશે, એટલે કે મિથ્યાત્વને દ્રઢ કરશે. આમ છે જે પ્રત્યક્ષ સમાગમને વારંવાર સત્શાસ્ત્રોની અંદર વિશેષપણે કહેવામાં આવ્યો છે એનું કારણ આ છે કે આ વાત એને સમજાવવી સમજાવી એને પ્રત્યક્ષ યોગ વગર બનતો નથી. કેમ કે જે પ્રત્યક્ષ ચેતનના અનુભવ વાળા સાતિશય પરિણામ છે અને તે સાતિશય પરિણામ પૂર્વક જેનો વચન વ્યવહાર છે, એટલે જેના વચનોમાં એની ઝળક છે, એમાં એનો સંકેત બહાર આવે છે. વસ્તુ તો એવી અંદરમાં અનંતી ગૂઢ રહી જાય છે કે એને અવક્તવ્ય છે એમ કહીને જ્ઞાનીઓને છોડી દેવો પડે છે. અનુભવનો વિષય અવક્તવ્ય છે એમ કરીને જ્ઞાનીઓ પણ છોડી દે છે, અનુભવીઓ પણ છોડી દે છે. સંકેત કરે છે કે જો ભાઈ આ ચૈતન 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 એકનું જે ચૈતન્ય છે, સામાન્ય ચૈતન્ય છે, એ નિર્વિકલ્પ અને નિરાકાર છે. જ્ઞાનના જ્ઞાનમાં ઉત્પન્ન થતા જ્ઞાકારો વિનાનું છે. રાગને વિકલ્પ વિનાનું તો છે, જળ અને પુદગળ વિનાનું તો છે, પણ તારી અવસ્થામાં થતા જ્ઞેયાકારો વિનાનું એ ચેતન છે, આ સાધન છે, એના દ્વારા એ ગ્રહણ થાય છે, બીજી કોઈ રીતે ગ્રહણ થતું નથી. વેદ જ્ઞાન કેમ થાય આ વિષય છે. નિર્વિકલ્પ ચૈતન્ય ને મુખ્ય કરે છે જ્ઞાન ને, એટલે આ જાણે છે, આ જાણે છે તે જ્ઞાન, આ જાણે છે તે જ્ઞાન, આ જાણે છે તે જ્ઞાન, એ તો જ્ઞાયાકાર જ્ઞાન છે. એ જ્ઞાયાકાર જ્ઞાન ની મુખ્યતા તો જ્ઞેયલુબ્ધતા ને વશ થાય છે. એ જ્ઞેયલુબ્ધતા છે એ પરમા તન્મય કરે છે પરિણામ ને, બધા પરિણામ ને, બધા ગુણો ના પરિણામ ને લીન કરે છે, એટલે આખો આત્મા પરમાં લીન થઈ જાય છે. ત્યારે એને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને અવ્રત ત્રણેય પ્રકારનો દોષ ગણવામાં આવે છે. દ્રવલિંગી હોય તો એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને અવ્રત છે. પંચ મહાવ્રત ની દીક્ષા અંગીકાર કરી હોય તો એને અવ્રત છે. હજી તો ચોથો ગુણ સ્થાન થાય તો હજી અવ્રત હોય છે, પણ એ સમ્યક દર્શન સહિત નો અવ્રત છે. દ્રવલિંગી આ તો પહેલું ગુણ સ્થાન છે.
સામાન્ય ધ્રુવ છે એને મુખ્ય કરવાની,
સામાન્ય ધ્રુવ છે, સામાન્ય ચૈતન્ય છે, એનું પણ પ્રગટ લક્ષણ છે. એ પ્રગટ લક્ષણ દ્વારા ધ્રુવ એ લક્ષણ પણ નિર્વિકલ્પ ને પ્રત્યક્ષ છે, તેના દ્વારા આખા પરિપૂર્ણ તત્વનું અંતર અવલંબન લેવું, એ અવલંબન લેતા ભિન્ન પડી જવાય છે એમ કે છે.
બરોબર,
એ અવલંબન ભિન્ન પડવાનું સાધન છે, બીજી કોઈ રીતે ભિન્ન પડાતું નથી. કેમ કે દિશા છે ને, એ અંતરની દિશા ન વળે, પરિણામમાં પરિણામ અંતર્મુખ ન વળે ત્યાં સુધી એને ભિન્ન કેવી રીતે પડવું. આગાદી એની અવસ્થામાં છે, સ્પર્શ રસના સ્વાદ કે રસ સ્પર્શાદીનું જ્ઞાન એના જ્ઞાનમાં જ્ઞાયાકાર રૂપ થાય છે. ભિન્ન કેમ પડવું કે અંતર્મુખ જે તત્વ છે એ બાજુ અંતરમાં વળતા ચેતના ગુણમયપણે એને ગ્રહણ કરતા એનાથી ભિન્ન પડી જવાય છે.
બરાબર,
એ ભિન્ન પડ પાડવાનું સાધન તો ચેતના ગુણમયપણું છે. રાગ ને વિકલ્પથી પણ ભિન્ન પાડવાનું સાધન તો ચેતના ગુણમયપણું છે. આ મૂળ શબ્દ છે ગાથાનો. રૂપ રસ ગંધ અરસ સંસ્થાન નથી, પણ ચૈતન્ય ગુણમયપણું છે. અલિંગ ગ્રહણ છે, અલિંગ ગ્રહણ ની સાથે સાથે એક શબ્દ લીધો છે, ચેતના ગુણમય પણ છે એ વાત લીધી છે. એ ગાથા 49 ની સમયસારમાં છે. સમયસારમાં તો પારિગ્રાફ બહુ સારો લીધો છે. ચેતના ગુણમય પણ શબ્દ નહી, રસ નહી, રૂપ નહી, ગંધ નહી, વ્યક્તિ નહી, સંસ્થાન નહી, લિંગ નહી, એ તો બધા નાસ્તિમાં જાય છે. ચેતના ગુણ અસ્થિમાં જાય છે અને અસ્થિથી પકડાય છે. અસ્થિથી પકડાય ત્યારે જુદો પડે, ત્યાં સુધી નહીં 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 કરતા તો જુદો પડતો નથી. એટલી વાત તો વેદાંતે પકડી છે. વેદાંત દર્શનમાં જે બુદ્ધિવાળા થયા, ઘણી બુદ્ધિવાળા થયા, ઋષિઓ મુનિઓ થયા, એને જે રચના કરી છે એના તત્વજ્ઞાનની, એમાં એ વિષય લીધો છે કે આ પરમબ્રહ્મ, આત્મા એટલે પરમબ્રહ્મ. કે પરમબ્રહ્મ કેવો, કે આ નહીં આ નહીં આ નહીં આ નહીં, નહીતી 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 નહીતી, કેવો પરમબ્રહ્મ છે કે જેને નીતિ નીતિ કહીને વેદો પુકારે છે એવો છે એમ આવે છે. નૈતિ એટલે નેતિ, એની સંધિ થઈ જાય છે. નેતિ નીતિ કહીને પ્રકારે છે, આ નહીં આ નહીં આ નહીં આ નહીં, એ આ નહીં અને આ એમ બે અસ્થિ નાસ્તિથી અહીંયા સ્વરૂપને સ્પષ્ટ કરેલું છે એક જ ગાથામાં. એમાં આ વાત છે ચેતના ગુણની, કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે એટલે વેદન ગોચર છે. પ્રકાશ એટલે વેદન, સ્વસંવેદન સ્વરૂપ છે, તેથી જીવ ચેતના ગુણવાળો છે. આ પ્રકારે ચેતના ગુણવાળો છે, ચેતના ગુણની આટલી પરિભાષા કરી દઉં. અને એ રીતે વેદનથી ચેતના ગુણમયપણે પોતાને અનુભવતા જીવ જુદો પડી જાય છે. આ જ એક જુદા પડવાનો, ભિન્ન પડવાનો પ્રકાર છે અને તે સિદ્ધિનો ઉપાય છે. બીજી કોઈ આત્મસિદ્ધિ નો ઉપાય છે નહીં.
ભગવાન પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય સનાતન દિગંબર જય.